ભગવાન શ્રી હરિ પલિયડ ગામના વિશે પધાર્યા છે. એ ગામમાં નિવાસ કરેલા એવા જુમખરામ, જેઠાભાઈ, જ્ઞાના અને ગંગા આદિ ભક્તો દ્વારા સેવાયેલા ભગવાન ત્યાં વધુ ન રોકાતા. તે જ દિવસે હે રાજન નીકળી અને ત્યાંથી નારદીપુરને વિશે ભણાર્યા છે. આ નારદીપુરમાં પહેલાં તો ફક્ત એક જ ભગવાનના ભક્ત હતા અને એનું નામ તીતા મહારાજ. પણ પાછળથી એ ગામમાં ભગવાનની કૃપાથી ગુલાબચંદ, સુખચંદ, નાચિકેત આદિ ભગવાનના ભક્તો થયેલા. હે રાજન, એ ગામમાં ભગવાન 5 દિવસ રહી હજારો બ્રાહ્મણોને જમાડી દક્ષિણાઓ આપી અને ત્યાંથી ચાલી નીકળ્યા. પણ આ ગામના જે તીતા મહારાજ, એનો ઇતિહાસ ભક્તો બહુ જાણવા જેવો છે. તીતા મહારાજ સાવ ભલા ભોળા બ્રાહ્મણ, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. લાંબી એને ખબર શાસ્ત્રમાં ન પડે, કોઈ ગતાગમ ન પડે. એટલે ગામના જે પટેલિયાઓ, એના એ પોતે ગોર યજમાન પદું કરે, પણ પૂરું પેટ પૂરતું ખાવાનું ન મળે, એટલી ગરીબ પરિસ્થિતિ. પણ ભગવાન શ્રી હરિનો દ્રઢ આશરો, એનો અખંડ વિશ્વાસ. એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મોટેથી બોલતા આખા ગામમાં ફર્યા કરે. ગામમાં એ વખતે કોઈ સત્સંગી નહીં એટલે બધા તીતા મહારાજની ઠેકડી ઉડાડે. જુવાની હતો તીતા મહારાજ હવારમાં નીકળે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા નાવા જતા હોય એટલે આ બધાની ઊંઘ બગડે. એટલે પછી તીતા મહારાજને ઊભા રાખીને કહે છે, તીતા મહારાજ, તમે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરો છો તો એ સ્વામિનારાયણ તમને શું આપશે? તમે તો હવે ઘરડા થયા છો, તમારે બીજું શું જોઈએ? તીતા મહારાજ કહે છે, સ્વામિનારાયણ ભગવાન મને મોક્ષ આપશે. એમ? સ્વામિનારાયણ તમારું કલ્યાણ કરશે, શું લઈને આવશે? તીતા મહારાજ કે, વિમાન લઈને મને તેડવા માટે આવશે. એટલે બધા જુવાની આવો મસ્કરા કહે છે, સાંભળો, તીતાને તેડવા સ્વામિનારાયણ વિમાન લઈને આવે એટલે આપણે પાછળ પૂછડે લબડી જશું અને તીતા ભેગા અક્ષરધામમાં પહોંચી જશું. તીતા મહારાજ કે, જેને આવવું હોય ને બધાને હું ધામમાં લઈ જઈશ. મારા ભગવાન તો અતિ દયાળુ છે. આજે પણ એના ભક્તો જ્યાં જ્યાં દેહ મૂકે ત્યાં સ્વામિનારાયણ ભગવાન એને તેડવા જાય છે. માટે તમે બધાએ સ્વામિનારાયણનું ભજન કરો, તમારું પણ કલ્યાણ થશે. પણ ગામમાં કોઈને તીતા મહારાજની વાત અડે નહીં હો, એવા બધા કઠોર જીવ, કોઈને ભગવાનનો વિશ્વાસ આવે નહીં. બિચારા બે ગામમાં તો લોટ માગે ને ત્યારે માંડ બે જણાને ખાય એટલો લોટ મળે. આવા આ ગામના બધા માણસો કંજૂસ હતા. એક વખત ભગવાન સ્વામિનારાયણ તીતા મહારાજને ત્યાં પધાર્યા એટલે બિચારાને ઘરમાં સુખ સમૃદ્ધિ તો શું હોય. ગોભાઈ ગયેલી પિત્તળની થાળીમાં તાંબાની લોટીથી પાણી લઈ અને ભગવાનને કહે છે, આમાં ચરણ મૂકો. ચરણ મૂકી અને ભગવાનના ચરણ પખાડવા માંડ્યા અને જેવો આવડતો હતો એવો શ્લોક બોલવા માંડ્યા. ભગવાન વિચાર કરે છે, કે સીતા મહારાજ ભણેલા નથી છતાંય આ શ્લોક બે ચાર એમને આવડે છે. મહારાજ કે શું બોલો સીતા મહારાજ? ભગવાનને કહે છે મહારાજ, ગંગે ચ યમને ચૈવ ગોદાવરી સર્વસ્વતી કાવેરી નર્મદે સિંધુ જલે અસ્મિન સન્નિધિમ કુરુ. હે મહારાજ, આ ગંગા આમાં આવી ગઈ. ભગવાન કહે છે ક્યાંથી લાવ્યા? મહારાજ, વામનના ચરણ ધોવે એમાં ગંગા થતી હોય તો આ તો આપના ચરણ મેં પખાડ્યા, હવે આ ગંગા નો બની જાય. આ થાળીમાં ગંગા આવી ગઈ. પછી પોતે પાન કર્યો, ઘરમાં છાંટ્યો. મહારાજ સીતા મહારાજનો આવો મહિમા સ્વાળો સ્વભાવ જાણી અને અતિશય રાજી થયા છે. ભગવાન કહે છે સીતા મહારાજ, જમવાનું શું છે? મહારાજ, ગામમાંથી લોટ માગી આવું. રોજ જે લોટ માગીને આવું છું, પછી થાળ કરીએ છીએ. એટલે લોટ માગીને આવું, પછી આપણે થાળ કરીને જમીએ. મહારાજ કહે છે સીતા, તારી તો ઉંમર હવે થઈ છે, હવે ભિક્ષા માગવી પડે એ બરોબર કહેવાય નહીં. સીતા મહારાજ કે શું કરું મહારાજ? બે ગામમાં ફરું છું ત્યારે માંડ શેર લોટ કે બસેર લોટ મને મળે છે. ભગવાન આજ ભક્તની ભૂખ ભાગવા આવ્યા છે. ભગવાન સીતા મહારાજના ફળિયામાં ખાટલા ઉપર બેઠા હશે એટલે પટેલિયાવાનું થયું કે હાલો જરાક મહારાજના ભગવાન આવ્યા છે તો આપણે ગોર બાપાના ઘરે જરા બેહવા જવું પડે ને. એટલે પટેલિયાઓ બધાએ ખાલી લોક વ્યવહારે બેસવા માટે સીતા મહારાજને ત્યાં આવ્યા. ભગવાન કહે છે પટેલિયાઓ, તો કે હા મહારાજ. એ કે આ સીતા મહારાજ તમારા શું થાય? તો કે અમારા ગોર બાપા છે. ભગવાને તો પાનો ચડાવ્યો. પટેલિયાને કહે છે તમે આટલા રૂપિયાવાળા ખૂબ સુખી અને તમારો પટેલ ઘરે ઘરે ભીખ માગે, આ તો તમારી ઇજ્જતનો સવાલ કહેવાય. તમારા ગોર દાદાને આવી રીતે ભિક્ષા માગવી પડે એ બરોબર કહેવાય નહીં. તો મહારાજ શું કરીએ? ભગવાન કહે છે આટલી ઉંમરે તમારો ગોર બે ગામ ભીખે એ કેટલું તમારા માટે ખરાબ કહેવાય, લાંછનરૂપ કહેવાય. માટે એમ કરો, આજથી રોજ જે તમે છે ને સીધા સામાનનો પ્રબંધ કરી દો. કાયમ દિવસો વેચી લ્યો, વારા ફરતી રોજ જે સીતા મહારાજની ઘરે તમારે સીધું પહોંચાડી દેવાનું, તો તમારે કંઈક આબરું કહેવાય. આવા સુખી પટેલિયાનો ગોર ગામમાં ઘરે ઘરે ભીખે એ તમારા માટે શોભારૂપ કહેવાય નહીં. પટેલિયા કે વાત સાચી છો માંડે. આ તો બધા તરત બોલવા લિસ્ટ બનાવી નાખ્યું મહિનાનું. મહારાજને કહે છે હવે મહારાજ અમારા ગોર બાપાને લોટ માગવા નહીં જવાનું, રોજ જે આગલે દિવસે સાંજે સીધું સામાન વારા ફરતી અમારા ઘરેથી પહોંચી જશે. જુઓ, ભગવાનને આવડે એવું કોઈને આવડે? ઘરે બેઠા બેઠા પટેલિયાઓ પાસેથી કામ કઢાવી લીધું અને સીતા મહારાજને કાયમ માટેનું ભિક્ષા માગવાનું હતું એ ભગવાને ટાળી નાખ્યું. ભગવાન કહે છે સીતા મહારાજ હવે તમે બસ રોટલા જમી અને બેઠા બેઠા ભજન કરજો, તમારે ક્યાંય ભિક્ષા માગવા જવાની જરૂર નથી. અને સીતા મહારાજનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન શ્રી હરિ આકાશ માર્ગે વિમાન લઈને આવ્યા. હો સત્યમ વિધાતું નિજ વૃત્તિય ભાષિતમ, ભગવાને પોતાના ભક્ત એવા સેવક સીતારામે બોલેલું સત્ય કરવા માટે તેડવા માટે વિમાન લીધું છે. અને સીધું સીતાની ઘરે નહીં, આખા ગામ ઉપર ભગવાને ચકરાવો માર્યો. નીચા લેવલે લોકો જોવા માંડ્યા કે આ વિમાન ક્યાંથી આવ્યું. ત્યાં તો આખો રાઉન્ડ મારી અને સીતાના ઘરમાં ફળિયામાં લેન્ડ કર્યું ભગવાને. સીતા મહારાજ તો મહારાજને જોઈને હર્ષ ગેલા થઈ ગયા. આખું ગામ દોડીને આવ્યું છે. ચોકમાં બધાથી આ ભેગા. સીતા મહારાજ કહે છે, જો હું કહેતો હતો ને કે સ્વામિનારાયણ ભગવાન મને વિમાન લઈને તેડવા આવશે, જો આ વિમાન લઈને તેડવા આવ્યા છે, આ દર્શન કરો. બધાએ જોયું કે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને આવ્યા છે. ભગવાન કે, સીતા મહારાજ ચાલો હવે જલ્દી બેસી જાઓ. પણ સીતા મહારાજ તો બહુ દયાળુ. ભગવાનને કહે છે, મહારાજ ન એતાન વિહાય આ બધાને છોડીને મારા ધામમાં નથી આવું. મહારાજ આ બધાએ મને કહેતા હતા કે તમારે ભેગું અમારા ધામમાં હાલવું છે, ઉપારીઓ હું પૂછી લઉં, જેટલાને આવું હોય બધાને ભેગા વિમાનમાં ચડાવી દઉં, પછી આપણે વિમાન ઉપાડીએ, ઉતાવળ ના કરશો. સીતા મહારાજ કહે છે, ક્યાંય ગયા બધા જુવાનીઓ? રોજ કહેતા હતા ને પાંખમાં બેસી જશો, ત્યાં તો બરફ થઈ જશો, ઉપર ટેમ્પરેચર ડાઉન થઈ જાય, માટે પૂંછડી પકડવાની જરૂર નથી, પંખામાં બેસવાની જરૂર નથી, ચાલો જેને બેસવું હોય મારા ભેગા વિમાનમાં બેસી જાઓ, ખાલી જ છે, હું એકલો જ પેસેન્જર છું. પણ કોઈ હિંમત કરે, ભગવાનનું ભજન ન કર્યું હોય અને પ્રભુ તેડવા આવે ને તોય ધામમાં ન જાય. સ્વામી કહે છે, ધામમાં રહેવાના સ્વભાવ કરવા જોઈએ. એવા સ્વભાવ કર્યા હોય, અહીંયા સંપૂર્ણ વાસના ટાળી હોય ને તો ભગવાન તેડવા આવે, તો ધામમાં જવાય. નહીંતર ભગવાન સામેથી ઓફર કરે તોય કે વિમાનમાં બેસાય નહીં. ભગવાન કહે છે, સીતા મહારાજ કહે છે, ચાલો જેને બેસવું હોય એના વચને મફતમાં અક્ષરધામ લઈ જવું. પણ ગામમાંથી એક માઈનો લાલ ઊભો થયો નહીં, કોઈ તૈયાર ન થયો અક્ષરધામમાં જવા માટે. ભગવાન કહે છે, સીતા મહારાજ હાલો, ખોટો ટાઈમ બગાડવાનો કંઈ અર્થ નથી. આ ગામના કોઈ તમારા ભેળા અક્ષરધામમાં આવે એવા નથી. સીતા મહારાજ તો બધા ગામ લોકોને કહે છે, લ્યો તારે છેલ્લા જય શ્રી સ્વામિનારાયણ, હું હવે જાઉં છું, એમ કરીને વિમાનમાં બેઠા અને ઘરેરાટ કરતું વિમાન આકાશ માર્ગે તેજનો લીસોટો મારતું ચાલ્યું ગયું. આખું ગામ પછી તો સીતા મહારાજની સ્મશાન યાત્રામાં જોડાણું હો, અને સ્મશાનમાં બેઠા બેઠા બધાય વાતો કરવા લાગ્યા કે ભાઈ, ધન્ય સીતાની ભક્તિ, મહારાજે સીતાને તારી દીધો. આપણે બધાએ સીતા મહારાજને ખૂબ હેરાન કર્યો, એના બહુ અપરાધ કર્યા આપણે, માટે આપણે તો ગુનેગાર છીએ. માટે આવા પ્રગટ પ્રમાણ ભગવાન આ સ્વામિનારાયણ છે, એ તો એના ભક્ત સીતાના ગુનામાંથી છૂટવા માટે હવે આપણે બધાએ સત્સંગી થઈ જઈએ. અને સીતા મહારાજ ધામમાં ગયા પછી ગામના લોકો બધા સત્સંગી થયા, અને આજે સરસ મજાનું મંદિર પણ આ નારદીપુર ગામના વિશે છે. તો આવી રીતે આ સીતા મહારાજના પ્રતાપે ભગવાન શ્રીહરિનું મોટું મંદિર એ નારદીપુરને વિશે થયું છે. વ્યાપકેશ મુનિ કહે છે, જેષજીત રાજન, આ પ્રમાણે ભગવાન નારદીપુરને વિશે આવી અને ત્યાં સત્સંગ કરાવી, અને ત્યાંથી ભગવાન શ્રીહરિએ રાજન લાંગણો જ ગામ પધાર્યા છે, ત્યાં મહારાજ રાત રહ્યા, ત્યાંથી ડાંગરવા આવ્યા. અને પૂર્વ દિશાની વાડી હતી, એ વાડીમાં છાયા નીચે ભગવાન ઓઢી અને આરામ કરવા લાગ્યા છે. ત્યાં તો વેણીદાસ આદિ ભક્તોને ખબર પડી, એટલે ગામ લોકો બધા મહારાજ પાસે આવ્યા છે, 20-એક સંતો મહારાજની પાસે બેઠા છે. અને ભક્તો આવ્યા, મહારાજને વાડીએ સ્નાન કરાવ્યું, પછી જમવા બેસાડ્યા છે મહારાજને જમાડીને પ્રાર્થના કરી કે મહારાજ અહીંયા વાડીમાં રહેવાય, ચાલો અમારા ઘર નથી. ભગવાન કહે છે ચાલો તમારો આગ્રહ છે તો અડધી રાતે ભગવાન ત્યાંથી પાછા આવ્યા અને સભા ભરી છે. રાત્રિના 12 વાગ્યા ને ભગવાન બાઈઓને કહે છે બોલો તમારે પૂજા કરવાની ઈચ્છા હોય તો અત્યારે જ કરો. ભાઈઓ કહે છે મહારાજ અમને એવો અમૂલો અવસર ક્યાંથી મળે. ભાઈઓ બધી પૂજા કરવા આવી પણ હવે ચંદન ક્યાંથી ઘસીને રાખ્યું હોય તૈયાર. એટલે મહારાજના શરીરે કંકુનો લેપ કર્યો, ભગવાનની પૂજા કરી. પછી મહારાજ સૂતા પણ કંકુ સુકાણું એટલે ચામડી બધી તણાવવા માંડી. એટલે સવારે વહેલા જાગીને જતનબાને કહે છે જતન હા મહારાજ, આ તમે બધાએ ભેગા થઈને કંકુ મને ચોપડ્યો એનો લેપ કર્યો પણ મારી ચામડી બહુ તણાય છે. ત્યાં તો બ્રહ્મચારી મહારાજ આવ્યા, ભીના વસ્ત્રથી મહારાજના શરીર ઉપર ચોટેલું કંકુ હતું એ પલાળીને બધું લઈ લીધું. એટલે મહારાજને શાંતિ થઈ. પછી મહારાજ સ્નાનાદિ કરીને પરવાર્યા પણ ભગવાને જાણ્યું કે મારા વિયોગમાં કરજીષણના ઈચ્છા બા અને એનો દીકરો કુશળી જમતા નથી. ભગવાન યાદ આવ્યા ને ખાવાનું બંધ કરી દીધું. એટલે હે રાજન, ભગવાન શ્રી હરિ પોતાના દર્શનના વિયોગ વિના ભૂખ્યા એવા ઈચ્છા બાને કુશળ ભક્તને દર્શન આપવા માટે ફરી પાછા કરજીષણ આવ્યા છે. કરજીષણમાં ભગવાન આવ્યા અને ચોકને વિશે બેઠા ઈચ્છાબાના ઘરના દરવાજાની બહાર. ત્યાં બેઠા બેઠા ઈચ્છાબાને વધુ વ્યાકુળ કરવા માટે સંતો વર્ણિયો પાર્ષદો આગળ જાત જાતની વસ્તુઓ મંગાવવા લાગ્યા કે મારે આ જોઈએ ને મારે પેલું જોઈએ ને મને આ લાવી આપો. એક પછી એક ભક્તો મહારાજ નહીં આજ્ઞાથી ઈચ્છાબા પાસે જાય અને વસ્તુ માગે. પણ ઈચ્છાબા તો ભગવાનના પરમ ભક્ત હતા. જે જે વસ્તુઓ મહારાજે માગીને એ બધી જ ગોવિંદભાઈ એમની સાથે રહ્યા અને વસ્તુઓ બધી ગોવિંદભાઈ દ્વારા ઈચ્છાબાએ આપી છે. આવી રીતે ભગવાને જે જે વસ્તુઓ માગી ઈચ્છાબાએ પૂરી પાડી એટલે ભગવાન એમના ઉપર અતિશય પ્રસન્ન થઈ ગયા. ભગવાન કહે છે હે ઈચ્છાબા, તમારે જે જોઈએ તે અમારી પાસેથી માગો. ત્યારે ઈચ્છાબા કહે છે હે મહારાજ, અમારો આ પટેલનો વાહ છે, વાહ એટલે વાસ, એ વાસમાં કોઈ પણ પશુ પક્ષી કે મનુષ્ય એનો મૃત્યુ થાય એ બધાનું તમારે કલ્યાણ કરવું. ભગવાન કહે છે તથાસ્તુ, જાઓ ઈચ્છાબા, તમને એ વર અમે આપ્યો. ત્યાં કેટલાક દિવસો રહી અને ફરી પાછા એ રાજન ભગવાન શ્રી હરિ ડાંગરવાપુરને વિશે પધાર્યા છે. આવી રીતે એ રાજન ડાંગરવાથી કરજીષણ, કરજીષણથી ડાંગરવા, એવી રીતે અવારનવાર મહારાજે આવન જાવન કરી, વિચરણ કરી અને એ ભૂમિને અતિશય પોતાના ચરણોથી અંકિત કરી છે. જેનું કેવળ દર્શન કરે, કોઈ એ ભૂમિને નમસ્કાર કરે કે એ ભૂમિની પૂજા કરે તો પણ એ મનુષ્યના બધા જ પાપો નાશ પામી જાય એવી પ્રભાવશાળી એ રાજની ભૂમિ બની છે. શ્રી વ્યાપકેશુવાચ, વર્ધયં તદભુવ કીર્તિ નિર્ગતો ભગવાન તદા. कृष्ण करजीषण ग्रामे नहे स्थित्वा दिवाकति। हे राजन, भगवान श्री हरि कृष्ण महाराज डांगरवान करजीषणनो आवी रीते आ भूमंडल ऊपर यश विस्तारता, करजीषणમાં કેટલાક દિવસો રહી અને ત્યાંથી નીકળ્યા ત્યારે રતુખાંડ નામના ભક્તે ભગવાનને પોતાના ઘેર બોલાવ્યા છે અને મહારાજ પણ રતુખાંડના ઘરે પધારેલા અને એમને ત્યાં મોટો ઉત્સવ ભગવાને કરેલો। જેષ્ઠજીત રાજા કહે છે, એ બ્રહ્મર્ષે, તો એ રતુખાટ કોણ હતા, કઈ જ્ઞાતિના હતા, કયા ગામના હતા, અને ઉત્તમ બુદ્ધિ એવા રતુખાટે બોલાવેલા ભગવાન કેમ એમની ઘરે પધાર્યા, એ સર્વ વૃત્તાંત વિસ્તારથી જિજ્ઞાસુ એવા આપ મને જણાવવાને યોગ્ય છો। બ્રહ્મ મુનિ કહે છે, હે શિવરામ વિપ્ર, સર્વ મનોરથ જેના સંપૂર્ણ થયા છે એવા વ્યાપકેશ મુનિ રાજાને કહે છે, હે જેષ્ઠજીત રાજન, કોઈ સમયે ભગવાન દુર્ગ પરથી નીકળી અને મચ્છીયાઓ પધાર્યા છે, ત્યાંથી ભગવાને પોતાનું ગુજરાતમાં આગમન થયું છે એની જાણ કરવા માટે દલસુખભાઈને દેશાંતરમાં મોકલા છે કે બધા સંતોને જાણ કરો કે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં પધાર્યા છે। દલસુખભાઈ જાણ કરવા માટે નીકળ્યા, સંતો વર્ણિયો પાર્ષદો બધા ભગવાનની સાથે છે। મહારાજ ત્યાંથી ચાલ્યા તે ડાંગરવાને સીમાડે આવ્યા છે, પછી ઘોડેથી મહારાજ ઉતરી અને ઘોડેસવાર પાર્ષદોને કહે છે, તમે બધા કરજીષણ જાઓ, જરા પણ વિલંબ કર્યા વગર ભગવાનની આજ્ઞા થતાં બધા જ ઘોડેસવાર જે પાર્ષદો હતા એ કરજીષણ ચાલ્યા ગયા। પછી બાકીના પદાતિ એટલે કે પગપાળા ચાલનારા જે બધા ભક્તો હતા એને પણ મહારાજ કહે છે, તમે અહીંથી બીજે જાઓ, કારણ કે હું ગુપ્તવાસ કરવાનો છું અને મારી પાસે કેવળ ભીમજી અને શિવરામ વિપ્ર એટલે આ ગ્રંથના શ્રોતા જે બ્રહ્માનંદ સ્વામી પાસે આ ગ્રંથની કથા સાંભળે છે એ બે જણા, હે રાજન, ભગવાન પાસે રહ્યા છે। ભગુજીને મહારાજે આજ્ઞા કરી કે તમે ડાંગરવા જાઓ અને જઈ અને જતનબાને કહેજો કે મહારાજ ભૂખ્યા તા બેઠા છે, તમારી રાહ જોવે છે। હે રાજન, ત્યાર પછી ભગવાન સોળ તાણીને માથે વસ્ત્ર ઓઢીને સૂઈ ગયા, ભગુજી ડાંગરવા ગયા છે। આ બાજુ કોઈ ક્ષત્રિયોનું ટોળું આવ્યું અને આ પાર્ષદને પૂછવા લાગ્યો કે આ કોણ સૂતું છે, ત્યારે ભીમજી ભગત કહે છે, સાંભળો, નારાયણસિંહ નામના કોઈક પશ્ચિમ દેશથી અમારા રાજા છે ને અહીંયા પધાર્યા છે અને માનસપુર કહેતા માણસાના રાજાને મળવા માટે જઈ રહ્યા છે અને અત્યારે અહીંયા આરામ કરે છે। આવું કહ્યું એટલે પહેલાંને એમ થયું કે આ તો કોઈક રાજા મહારાજા લાગે છે, ચાલો એમને વતાવાય નહીં, એટલે ત્યાંથી ક્ષત્રિયોનું ટોળું હતું એ ચાલ્યું ગયું। જતનબાને સમાચાર મળ્યા કે મહારાજ વાડીએ સીમાડે છે, તરત જ સીધું સામાન લઈને સોનબા દીક ચાર ભાઈઓ ભગવાન માટે સીધું સામાન લઈને ઉતાવળા આવ્યા છે। હે રાજન, કેવી રીતે, તો કે મહાનદી જેમ સમુદ્રને મળવા માટે દોડે ને એમ આ ભાઈઓ ઉતાવળી દોટ મૂકી અને ભગવાન પાસે ચાલી પણ જતનબાને એ બધા બીજા રસ્તે જતા હતા. ભગવાને જાણ્યું કે આ તો અવળે રસ્તે જાય છે, એટલે ભગવાને ઘેરે સાદે ગંભીર વાણીથી કહ્યું કે હે જતન, હું તો આ બાજુ આ રસ્તે બેઠો છું, તમે એ રસ્તે ક્યાં ચાલ્યા? તરત જતનબા પાછા વળી અને મહારાજ પાસે આવ્યા છે અને સીધું સામાન મૂક્યો. ત્યારે શિવરામ વિપ્રે ભગવાન માટે થાળ બનાવ્યો. ભગવાન થાળ જમ્યા, પદાતિઓને પણ જમાડ્યા. ત્યારે સોનબાઈ ભાવસાર ભગવાનને એમ કહે છે કે મહારાજ, તમે ગુપ્ત રહેવાના છો એટલે તમારી રક્ષા અમે બધાય કરશું. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા કે મારા ભક્તો કહે છે તમારી રક્ષા અમે કરીશું, પણ એને ખબર નથી કે અનંત કોટી બ્રહ્માંડોની રક્ષા કરનારો હું છું. પણ સોનબાઈનો કહેવાનો ભાવ એવો હતો કે મહારાજ, તમારા જો ગુપ્તાવેશમાં રહેવું હોય તો અમે તમને અહીંયા જમવા આદિકનું પહોંચાડીશું અને તમારી વ્યવસ્થા સાચવીશું. ભગવાન કહે છે જતનબા, સોનબા, તમે ગામમાં પહોંચો, અમે થોડા સમયમાં તમારે ત્યાં આવીશું. આવી રીતે કહ્યું એટલે જતનબા આદિ સૌ સૌના ઘરે ગયા છે. એ રાજન ભગવાન ત્યાંથી વળી કરજીસણમાં પધાર્યા છે. નચિકેતને ત્યાં ભગવાન રાત્રે સાંજે પહોંચી ગયા. કોઈને ખબર ન પડે એમ, અને રાત્રે પછી ગોવિંદજી આદિ જે સત્સંગી હતા એ બધા એને ભગવાનને દર્શન તેડાવ્યા. અને બીજે દિવસે પછી ત્યાં ચોકમાં સભા કરી ત્યારે સંતોને બધાને જાણ થઈ કે મહારાજ કરજીસણ બાજુ છે, એટલે બ્રહ્માનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી આદિ 50 સંતોનું મંડળ આવ્યું. મહારાજને દંડવટ પ્રણામ કર્યા, હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા, પણ ભગવાન ઉદાસ થઈ ગયેલા. એટલે બોલે ચાલે નહીં, એટલે બ્રહ્માનંદ સ્વામી તો ભગવાનની ઉદાસી ટાળવામાં કુશળ. એટલે કહે છે હે સખી, બહુ રંગીલા એવા અમારા સ્વામી આજે અમારાથી નારાજ થયા છે, એટલે ઋષિને મોઢું ફેરવીને બેઠા છે. એવી રીતના ભાવવાળું સરસ મજાનું કીર્તન બ્રહ્માનંદ સ્વામીએ મહારાજ પાસે ગાયું. કીર્તન સાંભળીને ભગવાન પાછા રાજી થઈ ગયા અને પ્રસન્ન થઈ અને બ્રહ્માનંદ આદિ સંતોને મહારાજે જમાડ્યા. પછી ગાડામાં બેસી અને ભગવાન કરજીસણથી વડુની સીમમાં પધાર્યા. ત્યાં તો નિત્યાનંદ સ્વામી પોતાનું મંડળ લઈને આવ્યા. ભગવાનને દંડવડ પ્રણામ કર્યા. મહારાજ કે અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી ક્યાં છે? ત્યારે અચલાનંદ સ્વામી કે મહારાજ, આજે અથવા કાલે કે પરમ દિવસે 2 દિવસમાં જરૂર સ્વામી અહીંયા પહોંચી જશે. પછી મહારાજે પોતાની સાથે ગાડામાં મોટા સદગુરુ એવા બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી આદિકને બેસાડ્યા અને વડુ ગામ પહોંચ્યા. ત્યાં પણ ભગવાન આનાથી પહેલાં એ રાજન 3-3 વખત પધારી ચૂક્યા છે. ત્યાં જયરામ, એમનો દીકરો ઝવેર, એના ભાઈ પુરુષોત્તમભાઈ અને ક્ષત્રિય માનજીત, મંજી ભગત, તુલસીદાસ ભાટ આદિ કે ભગવાનની સેવા કરી છે. 5 દિવસ મહારાજ હે રાજન ત્યાં રહી અને પાનસર ગામની ભાગોળે ભગવાન પધાર્યા. ત્યારે એ ગામમાં એક જટાજારી દુષ્ટ બાવો, કેવળ વેશોપજીવી, એટલે ખાલી સાધુનો વેશ ધારણ કરી અને પોતાનું પેટિયું રડનારો, કહેતા ભરણ પોષણ કરનારો, જીવનારો એવો લાલ આંખો વાળો દુષ્ટ અને ભયંકર અસુર આ બાવો હતો, એ ભગવાન પાસે આવવા લાગ્યો. રસ્તામાં આવતા માણસોને પૂછે છે, ક્વક્વાયાત્યસુરો થેતી સ્વામી નારાયણ નૃપ, શાલ પ્રાંસો રસૌ પૃચ્છન પાંથાંશ્ચાન્યાન મુનીન મુહુઃ. રસ્તામાં જે બધા પદાતિઓ કે પછી રાહદારીઓ કે ભગવાનની આગળ જે મુનિઓ ચાલતા હશે એ બધા સામા મળ્યા એટલે એને પૂછતો જાય છે કે સ્વામિનારાયણ ક્યાં છે, સ્વામિનારાયણ ક્યાં છે. મેં સાંભળ્યું કે સ્વામિનારાયણ અહીંયા આવે છે. ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ ઘોડેસવાર થયેલા હતા, એ બાવાની નજીક પહોંચી ગયા. બાવાએ ભગવાનની લગામ પકડી લીધી ઘોડાની. તોય ભગવાન તો પ્રેમથી કહે છે, કેમ ભાઈ, કાંઈ તમારે પૂછવું છે તો સુખેથી પૂછો. હવે બાવો હતો નામ માત્ર બાવો હતો, શાસ્ત્રમાં તો કંઈ જાણતો નહોતો, શું પૂછે. કેવળ ભગવાનનું અપમાન કરવું એ જ એનો ધ્યેય હતો. એટલે ભગવાનના ગાળો ભાંડવા માંડ્યો. હવે બધાએ હથિયારબંધ પાર્ષદોને સત્સંગીઓ હોય એ કાંઈ ભગવાનને કોઈ ગાળો દે તો સહન કરે. એટલે સુરા ખાચર ને માચા ખાચર ને સોમલા ખાચર ને અલૈયા ખાચર ને આ બધા ખાચરો હતા, બાવાને દાઢીમાંથી પકડ્યો અને દાઢીનો એક એક વાળ ખેંચીને કાઢી નાખ્યો. દાઢી મૂછ વગરનો કરી નાખ્યો. ભગવાનને થયું કે આ ભેગા થઈને પતાવી દેશે. મહારાજ કહે છે, પાર્ષદો બિચારો ગરીબ સાધુ છે એને છોડી દો. કેટલા તોય ભગવાન દયાળુ, કે વગર વાંકે ગાળો દેતો તો એને ભગવાનને જીવતો જવા દીધો. ચાલો આપણે આગળ ચાલો, ભગવાનની આજ્ઞા થઈ એટલે બાવાને જીવતો મૂકી દાઢી મૂછ વગરનું કરીને ત્યાંથી પાર્ષદો એ રાજન ભગવાન સાથે ચાલી નીકળ્યા છે. અને જે ગામમાં વૈશ્ય જાતિના પોતાના ભક્ત રતનબા રહે છે એવા ઘોડા ગામને વિશે પધાર્યા છે. આ બધા ગામો છે ને એ કલોલની બાજુમાં જ છે, પણ કુદરતી એ વખતે હવે કલોલના કરમ કઠણ હશે ત્યારે ભગવાન આજુબાજુના બધા ગામે અનેક વાર ગયા. પણ કલોલ તો આટલું મોટું ગામ હતું છતાં પણ કલોલમાં ભગવાને એકે વાર પધરામણી કરી નહીં. ગણાયને એમ થાય કલોલ એ વખતે નહોતું હોઈશું, પણ એવું નથી. કલોલમાં ભગવાનના ભક્ત હતા એમ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નોંધ્યું છે. પણ કલોલ ગામના માણસો એવા ભાગ્યશાળી નહીં હોય એટલે ભગવાન કલોલ ગામના વિશે ક્યારેય પધાર્યા નથી. આજુબાજુના બધા ગામમાં કડીમાં આ બધા ધમાસણા ઝુલાસણા એ બધા કડીથી નજીક જ, કલોલથી નજીક છે. તો એ બધા ગામોમાં ભગવાને વિચરણ કર્યું પણ કલોલમાં ભગવાન પધાર્યા નહીં. હે રાજન, ભગવાનને પોતાના ગામમાં આવતા સાંભળી અને પોતાના દીકરાઓ વસ્તા અવિચળ આદિકને બોલાવી અને રતનબાઈએ પોતાના ઘરે તોરણ બંધાવ્યા. ઓ કેવી તૈયારી કરી ખબર, લગ્ન હોય ને વરરાજા આવવાના હોય માયરે કેવી તૈયારી કરે, એવા દરવાજે તોરણો બંધાવ્યા અને ભગવાનનો સામાયુ લઈને ગયા. ગાજતે વાજતે ભગવાન તોરણે પધાર્યા એટલે રતનબા છે એ વરરાજાને પોંખે ને, એમ બધાએ પોંખણા લઈ અને દરવાજે મહારાજને પોંખવા માટે આવ્યા. કોણ પોંખે ખબર છે, માયરે જાય ત્યારે સાસુ હોય ને એ વરને પોંખે, એ વખતે ત્રાક ને વીંધડો ને આવું બધું દેખાડે કે જો હા ભાઈ આ વીંધણે તે કાણા પાડશે, એવા દુઃખ લગ્ન કરવા હોય તો કર પણ ભોગવવા પડશે. માટે હજી ચેતવું હોય તો ચેતી જાય, પણ પેલો તો ખરો થઈને શહીદ થવા જ ગયો હોય એ કે જે થવું હોય થાય, તમારે જે દેખાડવું હોય દેખાડો, દુઃખ દેવું હોય એ દો, પણ મારે લગ્ન કરવા છે. તો એવી રીતે વરરાજાને પોંખે એમ, હે રાજન, ભગવાને ભગવાનને રતનબાઈએ ત્યાં પહોંચ્યા છે અને ભગવાનને ઓવારણા લીધા છે. ઓવારણા એટલે સૌરાષ્ટ્રમાં એને મીઠડા લીધા એમ કે. હવે એ મીઠડા લેવાની રીતિ હોય, સામેથી આમ જે હોય એના કપાળની બે સાઈડમાં બે હાથ અડકાળે ને પછી અહીંયાથી પોતાના કપાળમાં અડાડીને કપાળની બાજુમાં મસ્તક અડાડીને ટચાકા ફોડે. હવે લોકો તો ખાલી લેવા ખાતર મીઠડા લેતા હોય છે, પણ એનો ભાવ કંઈક આવો છે કે હે ભૈલા, તારા જે આધિ વ્યાધિનું ઉપાધિરૂપ દુઃખ છે, તારા મનના જે ટેન્શન છે એ આજથી હું લઈ લઉં, તું સુખી થાજો. ફઈ હોય, માસી હોય કે પછી બેન હોય ને, એ ભાઈ ભત્રીજા ભાણિયાના આવી રીતે ઓવારણા લેતા હોય. તો એવી રીતે મહારાજને મીઠડા લીધા છે, પછી ભગવાનને ફળિયામાં બિરાજમાન કર્યા. ભક્તો પણ સભાના આકારે બેઠા, ત્યાં તો બાજુના મકાનમાં પોકરાણ મંડાણી, રડવાનો અવાજ સાંભળ્યો એટલે ભગવાન કહે છે કે રતનબા, આ શેનો અવાજ આવે છે, કેમ બધા રડે છે? રતનબા કહે છે, મહારાજ, એ તો હવે અમારા આ કુટુંબમાં એક મરણું થઈ ગયું છે એટલે ત્યાં કાણ મોકાણ ચાલે છે. ભગવાન કહે છે, અરે રે, તમારા કુટુંબમાં મૃત્યુ થયું છે તો પછી તમારે સૂતક ન આવે? કેમ અમને સૂતક હતું ને લાવ્યા? રતનબા કહે છે, મહારાજ, સૂતક હતું પણ તમે આવ્યા ને ભાગી ગયું. સૂતક હતું પણ તમે આવ્યા એટલે ભાગી ગયું, માટે હવે સૂતક છે નહીં. ભગવાન કહે છે, એમ થોડું કોઈ ચાલે, સૂતક તો રહે જ ને? રતનબા કહે છે, ના મહારાજ, તમે આવો પછી સૂતક ક્યાંથી અહીં ટકતું હશે? સૂતક તો ઊભી પૂંછડીએ ભાગી જાય. મહારાજ કે આમ ન ચાલે, તમે આમ કરો તો પછી બધાય લોકો સૂતક હશે તો કોઈ પાડશે નહીં અને અમારી પધરામણી કરાવશે, માટે સૂતક તો તમને લાગે. રતનબા બહુ હોશિયાર હતા, મહારાજને કહે છે, તયો ચારણ માત્રેણ નામના દવૈવ પાવના શુદ્ધ જાતસ્ય પુંસોત્ર કિમ ના શૌચ સ્પૃશે નો કિમ. ભગવાનને કહે છે, હે મહારાજ, અમારા ગુજરાતમાં એવો રિવાજ છે, કોક બહારથી અભડાઈને આવ્યા હોય તો એને શુદ્ધ કરવા માટે અમે સોનું હોય ને એ સોનું પાણીમાં બોળીએ, પછી એ પાણી અશુદ્ધ અભડાયેલી વ્યક્તિ ઉપર છાંટીએ એટલે એ વ્યક્તિ શુદ્ધ થઈ જાય. તો એ મહારાજ, સોનામાં બોળેલા પાણીથી જો માણસ શુદ્ધ થઈ જતો હોય તો પછી આ તો સ્વયં દિવ્ય એવા તમે પધાર્યા છો, પછી અમે ક્યાં સુધી સૂતકી રહીએ? આપ જો પધારો ને અમારું સૂતક ન જાય તો આપનું નામ લાજે. હે મહારાજ, આપનું નામ માત્ર કોઈ બોલે અથવા તો શ્રવણ કરે તો એ પવિત્ર થઈ જાય, તો આ તો આપ અમારા ઘરે પધાર્યા માટે અમારું ઘર પવિત્ર થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે હે મહારાજ, હવે સૂતક બૂતક કાંઈ છે નહીં, જવાને ઉતાવળ ન કરતા શાંતિથી અમારા ઘરે નિવાસ કરીને રહો. વ્યાપકેશ મુનિ કહે છે, જેશજીત રાજન, રતનબાનો આવો સરસ મજાનો મહિમા ભગવાનનો છે એ જાણી અને ભગવાન અતિશય આનંદ પામ્યા છે. પણ ભક્તોની ભીડ ખૂબ જામી. ભગવાન કહે છે, રતનબા, ઘરનું ફળિયું તમારું નાનું પડે છે માટે આપણે ગામની ભાગોળે સભા કરીએ. એટલે તરત જ બધા ભક્તો હતા એ ભગવાનની સાથે ચાલ્યા અને ગામની ભાગોળે ઊંચા મંચ ઉપર કૂવાની બાજુમાં ભગવાન બિરાજમાન થયા છે અને સંતો ભક્તો સભાના આકારે બેઠા છે. એ રાજન બધા એકી ટસે ભગવાન સ્વામિનારાયણ સ્વામી જોઈ રહેલા. સેંકડો સંતો વર્ણિયો પાર્ષદોને આવી રીતે બેઠેલા જોયા ને. ત્યાં મજૂર લોકો ઘાસ લેવા માટે દાતરડા દોરડા લઈને જતા હશે. એટલે કટિયા સંધૃત દાંત્રાશ્ચ્ય કેળમાં દાતરડા લટકે છે, મોઢામાં કંઈક ચાવતા ચાવતા તમાકુ ખાતા જ ત્યાંથી નીકળ્યા. એટલે ઊભા રહી અને એ બધા વાતો કરવા લાગ્યા. કપડાં તો હાવ ફાટલા હતા, ખાવા પીવાનું એ ઘાસ લઈને આવીને વેચે ત્યારે ખાધા ભેગા થાય આવા એ સુખી. તો એ શું વાતો કરે છે ખબર? કહે છે, આમ જુઓ આ બધા બિચારા કેટલા દુઃખી છે. આ સ્વામિનારાયણ ભગવાન વાતો કરે છે અને આ બધા હલતા ચાલતા નથી. અરે રે, જો તો ખરી અલી, આ સ્વામિનારાયણ કેવા જાદુગરા છે. બિચારા આટલા બધાને ઘર બાર વગરને કરી મૂક્યા, આ બધાને ત્યાગી બનાવી દીધા. માથું મુંડાવીને બિચારા બેહી ગયા છે અને આમ જુઓ બેઠા છે પણ કેવા ભરમાઈ ગયા છે. સ્વામિનારાયણ સ્વામે તાકી તાકીને બાપડા બિચારા ક્યારના જોઈ રહ્યા છે અને ડોકે નહીં દુખતી હોય. પણ મને લાગે છે કે સ્વામિનારાયણે આ બધા ઉપર ભૂરકી નાખી છે એટલે બિચારા ખાતા નથી પીતા નથી, આમને આમ ભૂખ્યાન તરસ્યા. સ્વામિનારાયણ પાસે બેઠા છે, આમ જોતો ખરી હાલતા ચાલતા નથી. અરે હાથે નથી હલાવતા, પૂતળાની જેમ બેસી ગયા છે. આ સ્વામિનારાયણે જાદુ કરીને બિચારાને બહુ દુઃખી કરી નાખ્યા. આમ વાતો કરતા હતા, ભગવાન સાંભળી ગયા. ભગવાન કે સાંભળો, આ બધા શું વાતો કરે છે? વિચાર કરો, પોતાની જાતને એ સુખી માને છે. ભગવાન કે ધ્યાન રાખીને બધા સાંભળો, આ મજૂરો શું વાતો કરે છે. દાતરડાના દોરડા લઈ અને ખેતરમાં ઘાસ કાપવા જાય છે. ભર તાપમાં આખો દિવસ ખેતરમાં ઘાસ વાઢે. 4 વાગે ભારો માથે ઉપાડીને આવે ને બજારમાં વેચાય. જે થોડો પૈસા મળે એ લઈને સીધું સામાન લે ત્યારે ખાધા ભેગા થાય. તો એ પોતાની જાતને સુખી માને છે અને તમને બધાને દુઃખી માને છે. પણ જગતના જીવની આવી જ સમજણ છે. આજે પણ કયો માણસ કયા વાતને સુખ માને ને એ નક્કી ન થાય. લે કૂકને મરચા તીખા તમ તમતા ભાવતા હોય અને મોડું આપે એટલે એ કે આજ તો મજા ન આવી, દુઃખી દુઃખી થઈ જાય. અને કૂકને મોઢામાં ચાંદા પડ્યા હોય મોટા, એને સહેજ એમથું વઘારમાં મરચું નાખી દીધું હોય અને દાળ પીરસી દીધી હોય તો એ ચીસા ચીસ કરી મૂકે, ઘરે રે હું તો દુઃખી દુઃખી થઈ ગયો. એકને મરચા વગર દુઃખ લાગે છે અને બીજાને જરાક મરચું આવી જાય તો દુઃખ લાગે છે. એટલે કઈ પરિસ્થિતિ માણસને સુખમાં દુઃખમાં નાખે એ કાંઈ ખબર પડતી નથી. પણ ડાયાબિટીસવાળાને જો મીઠાઈ આપે તો દુઃખી થઈ જાય અને મીઠાઈનો રસિયો હોય અને મીઠાઈ ન મળે તો દુઃખી થઈ જાય કે આજ તો ખાવામાં મજા આવી નહીં. સભામાં બેઠેલા બધા સંતો ભક્તો એમ માનતા હતા કે અમે સુખી છીએ, અને ખરા અર્થમાં એ બધા સુખી હતા. કારણ એને તો ભગવાનના આવા વચનામૃત પાન કરવાનો અલૌકિક લાભ મળતો હતો. ભગવાન પાસે બેસવાનો એને આવો દિવ્ય ચાન્સ મળ્યો. પણ એ મજૂરને ક્યાંથી ખબર પડે કે આ બધાએ અલૌકિક સુખ લે છે. એટલે એ બધાએ પોતાની રીતે વિચારે છે, અને વાતે સાચી, જગત અને ભગતની રીતિ જુદી હોય. જગત જેને સુખ માને એ ભગતને દુઃખ દેખ દુઃખરૂપ લાગે, અને ભગતને જે સુખરૂપ લાગે એ જગતને દુઃખરૂપ લાગે છે. વ્યાપકેશ મુનિ કહે છે, જેસજીત રાજન, એ મજૂરો ઊભા ઊભા જે વાત કરતા હતા એ ભગવાને સંતોને સંભળાવીને એમ કહ્યું કે ખરેખર તો બિચારા દુઃખી તો એ છે, કારણ એને તો દેહ દૃષ્ટિ જ છે, આત્માનો બિચારાને વિચારે નથી, અને કાળી મજૂરી જ કરે છે જીવનભર. ત્યારે ખાવાનું માંડ એને ગુજરાન ચાલે છે, એનામાં નથી ભજન ભક્તિ સંસ્કાર સદગુણ, અને નથી એને મોક્ષનો વિચાર. માટે એ તો બેખબર અજ્ઞાની જીવ છે, અને તમે મહાભાગ્યશાળી છો કે અમારા આવા પરમ પવિત્ર યોગને પામ્યા છો. સહજાનંદ સ્વામી મહારાજની જય.